શ્રી મહાવીર ભગવાનનો નિર્વાણ મહોત્સવ ચાલી રહ્યો છે, એમાં આજે ત્રીજા દિવસે એમણે દીક્ષા કલ્યાણક લીધી એવી આપણે કાળથી માનીને આજે લઈએ છીએ. ખરેખર તો એમનો દીક્ષાનો કલ્યાણકનો દિવસ તો ક્યારે હતો? એમનો માગસર વદ દસમનો હતો, પણ જાણે આજે દીક્ષા લીધી હોય એ રીતે આપણે ઉજવીએ છીએ. એમને પુષ્પોત્તર વિમાનથી ચવીને ત્રિષા માતાના ઉરમાં ત્રણ જ્ઞાન સહિત ગર્ભકલ્યાણક થયું. 30 વર્ષ સુધી કુમાર વય એમને રાજપાટનો તાપેરા. જે બીજા તીર્થંકરો હોય છે એનો શું આવે છે? એ તો પોતે રાજા બન્યા હોય અને પોતે રાજપાટ, પણ આ તો એમને નાનપણથી જ કુમાર વયે બાલ જેને કહીએ કામ ઉપર વિજય મેળવો અને બાલ બ્રહ્મચારી પણે 30 વર્ષે એ માગસર વદ દસમને, આપણી લઈએ તો કારતક વદ દસમને દિવસે એમને દીક્ષા લીધી હતી. વૃક્ષ કયું હતું? સાલ વૃક્ષની નીચે એમને દીક્ષા લીધી, એ પ્રસંગ આવે છે. એમને વૈરાગ્યની ધારા ઉત્પન્ન થાય, 12 ભાવનાનું ચિંતન કરે, જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થાય. અને જાતિ સ્મરણ જ્ઞાન પ્રગટ થતા શું થાય છે? ક્યારે પણ આપણને બીમાર પડ્યા શું વિચારીએ? આપણે શું વિચારીએ? મેં શું ખાધું તું, મેં શું પે, આપણે કોની સાથે બે વાતનું સરખામણી કરીએ? શું કારણ અને શું ફળ? વર્તમાનનું શું હોય છે? ફળ. અને ભૂતકાળનું કારણ. તો બેનો વિચાર કરીને શું કરીએ કે ના, હવે મારે આવું ભવિષ્યમાં ખાવું નથી. જેમ ઘણા આપણે કહીએ મારી આ પ્રકૃતિને માફક આવતું નથી. તો બે વાત આપણને ફરીથી આ જાતિ સ્વર્ણ જ્ઞાન જ્ઞાનીઓને સેમા નિમિત્ત બને છે? વૈરાગ્યમાં. અને જેને અજ્ઞાનતાની મુખ્યતા હોય એ નારકીમાં અવધિ જ્ઞાન છે, પૂર્વનું જાણીને કસાઈની વૃદ્ધિ કરે છે. મને ભૂતકાળમાં હેરાન કરતો હતો, જીવનમાં એક જ પ્રકાર જ્ઞાન છે પણ શું કામ કરી શકે છે? બે પ્રકાર કરી શકે છે. જેમ આજે આવ્યું, પોતાની મનમાં જ કલ્પના હોય તો અનુકૂળ સામગ્રી પણ એને શું લાગે? દુઃખ મળ્યા. અને મુનિરાજ છે, ઉપસર્ગ આવે છે, પરિસ આવે છે અને આનંદ મારે છે. સંયોગ શું કરે છે? સરસ એમાં આવે છે. સંયોગો કેવા કહેવાય છે? અકિંચિત કર શબ્દ શું આવે છે? અ નહીં, કિંચિત એટલે જરા પણ, અંશ માત્ર પણ. એક મારા પરિણામના કરનાર નથી, મારા પોતાના. ગુરદેશી તો કેટલી સુંદર એ વાત કરે, કર્મ મને હેરાન કરે છે એમ બોલતા વિચારતા તને શરમ નથી આવતી? એ એક દ્રષ્ટાંત છે. બાકી હર સમયના આપણે જીવનમાં વિચાર કરવા જાય, કોઈકથી હું સુખી અને કોઈકથી હું દુઃખી, બે વાત કલ્પનામાં આપણે રહ્યા. પોતાના મૂળ સામર્થ્યને અરે સિદ્ધ સમાન શબ્દ બોલીએ અને આવી પામરતામાં આપણે રહીએ છીએ. કોઈ આવીને મને દુઃખી કરી જાય ને કોઈ આવીને મને સુખી જાય. તો અહીંયા ફરીથી એ વૈરાગ્ય જે જાતિસ્મરણ છે, વૈરાગ્યમાં કેમ નિમિત્ત બને છે? કારણ કે એ જાતિસ્મરણ જ્ઞાનમાં શું ખ્યાલ આવે છે? ભૂતકાળના પરિણામ અને વર્તમાનનો સંયોગ. તો એ ખ્યાલ આવતા કે અરે આવા બાય ઘણી વાર એવા જ બનતા હોય છે. મલ્લીનાથ ભગવાનના એમના જીવનમાં એમનો જન્મ દિવસ હતો, નગરીની શોભા રચના કરી સુંદર બધી જોઈને એમને શું યાદ આવે છે? મેં આવું ક્યાંક જોયું છે, ક્યાંક જોયું છે એમ કરતા કરતા શું થઈ જાય છે? જાતિ સ્મરણ. ઓ ભૂતકાળના ભવોમાં સ્વર્ગમાં ને એમાં આવા વૈભવ તો મેં, અરે જે જોઈને છૂટી ગયા છે એને મારે વર્તમાન સુકા મમતા કરવી. જે જોઈને કેવા છે? છૂટી ગયા છે. જેમાં ક્યાંય સારભૂત નથી. જો એ સારભૂત હોત તો છોટે શું કામ? તો એમ જઈને વર્તમાનના પુનના ઉદયમાં સામગ્રીથી પણ ઉપેક્ષા, તો એ વૈરાગ્ય થાય. બધા તીર્થંકરોના જીવનમાં આ પ્રકાર બનતો હોય, પ્રસંગો બારમાં બને કે ન બને, વૈરાગ્ય જાગે છે, જાતિસ્મરણ થાય છે અને બાર ભાવનાનું ચિંતન કરીને મુનિદશા માટે એ કોની પાસે જાય? એ સામાન્ય એક પ્રથા છે કે પોતાના માતા પિતા પાસે રજા લે, બાકી એ રજા આપે તો જ જાવું. આ બધાનું ગુરુદેવ બહુ સુંદર વર્ણન કરતા હોય. બે એવા કાર્ય છે જ્યાં રજા આપે તો જ જાવું એવો નિયમ નથી. ક્યાં બે કાર્ય? બે ક્યાં કાર્ય? કોઈ સ્વચ્છંદી છોકરો માતા પિતાનું ન માને એવી વાત નથી. બે કાર્ય એવા છે, એક મરણ વખતે રજા આપે તો જ જાવું એવો નિયમ નથી, અને એવી જ રીતે દીક્ષા વખતે રજા આપે તો જ જાવું એવું નથી. મરણમાં એવું હોય ને નહી, ઘરના બધા વડીલો ને બધા હોય, રજા આપે તો જ જાવું છે. જો વિચારવા જેવું છે, મરણ છે એમાં જાવું શું છે? જાવું પડે છે, લાચારી છે, ઉપાય નથી. અને અહીંયા લાચારી નથી, એનો મોહ મરી ગયો છે, આનંદ થી જાય છે. ઓલામાં શું છે? એક પોતે દુખી ને બીજા નહીં દુખી કરીને જાય છે, લાચારી થી અવશપણે, બીજો ઉપાય નથી. અહીંયા કેવી દશા છે? ઓલામાં મમતા થી પરાણે દુખી થઈને જવું છે, અને અહીંયા મમતાનો અભાવ, મોહનો અભાવ છે, એ પોતે આનંદ થી એ જાય છે. એ તો સંબોધન એટલા માટે કરે કે કોઈ જીવને પાત્રતા હોય તો એને પણ આવો વૈરાગ આવે. અને એ વખતે પ્રવચન સારમાં અહીંયા જ આપણે હમણાં સાંભળ્યું હશે, ચરણાની એક ચોલિકામાં રજા લે છે ત્યારે કેવા શબ્દો વાપરે છે નહી? ગુરુદેવજી ઘણી વાર આ યાદ કરે, અંદરનો પરિણામ બદલી ગયા છે, રાગ છૂટી ગયો છે તો શબ્દો પણ બદલી જાય છે. હે શરીરના જનક આત્માઓ, શું શબ્દ વાપરે? કેવા છો તમે? મારા આત્માના જનક નથી. શેના છો તમે? એ નિમિત્તરૂપ છે. અને શબ્દ ફરીથી, જનકના તમે હવે આત્મા તરીકે હું તમને જોઉં છું. અત્યાર સુધી રાગ ને વસ શું દેખાતા હતા? મારા સગા સંબંધી આતે જે, એ આખી દ્રષ્ટિ કેવી છે? દ્રષ્ટિ તો બદલી ગઈ હતી, હવે અસ્થિરતાનો રાગ પણ છૂટી જાય તો આખી ભાષા પણ બદલી જાય છે. અરે આવા એ પ્રસંગો કેવા હશે? ચક્રવર્તી શાંતિનાથ, કુંતુનાથ, અરનાથ, આ વૈભવ, એક વચ્ચેનું એક સંબંધ કોના કારણે હતો? લિંક, જેને કહી ને લિંક, જેમ નદી હોય ને એના બે શું હોય છે? કિનારા, બેંક કે ને કિનારા, અને બે ને લિંક કરનાર, જોડનાર કોણ હોય છે? બ્રિજ કહીએ ને, પુલ જેને કે બ્રિજ, સેતુ કહેવાય. અહીંયા એ સંબંધમાં અસ્થિરતાનો રાગ હતો, એકત્વ તો છૂટેલો હતો, હવે જ્યાં અસ્થિરતાનો રાગ છૂટે છે તો આખી દશા જ એ જુદી થાય છે. અને એમાં ગુરુદેશી તો કે રાણીઓ શું કહેતા આવા દીક્ષા વખતે શું કરે નહી? ગુરુદેવસિંહ શબ્દો નહીં ખ્યાલ, જંટિયા તાણે નહીં ખબર હોય, જંટિયા જો આખી કેટલી ઉપેક્ષા વૃત્તિની. અને ત્યારે સુજાવ આપે, તમને સાંભળનારો રાગ જ હવે મરી ગયો છે. એમ ન સમજતા અમે તમારા કારણે, અમે રોકાણા હતા તમારા કારણે એમ નહી, અમારો શું હતો? અસ્થિરતાનો રાગ. હવે રાગ મરી ગયો છે. કદાચ એકવાર મળતું જીવતું થશે, મરેલો રાગ હવે જીવતો ને, એ શું દ્રઢતા હશે. બળખો છોડે એ રીતે ભાઈના. અરે જીવનમાં એટલું એકત્વ આપણા જીવનમાં છે, એક અલ્પ પણ અનુકૂળતાનો વિષય છૂટે તો શું થાય છે? આપણા બધાના જીવનમાં વિચારી લેવું છે, એક અનુકૂળતાનો અલ્પ વિષય પણ, શરીરમાં રોગ આવ્યો, કોઈ અંગમાં કઈ તકલીફ થવા માંડી, કેવા થઈ જાય છે? અરે એવા થવાની નહીં એવું થશે એવા ભયે કેવા આકુલિત થઈ જાય. ડોક્ટર કહે ને તમને ગાંઠ આવી છે થોડું કઈક બાયોપ્સી, હજી તો કઈ નક્કી નથી, શંકા તો શું કરતા. ઠીક છે ડોક્ટર, કઈ જયારે જોશું ત્યારે બે ચાર દિવસ પછી નહી બાયોપ્સી કરાવશું એમ નહી, શું કરે. એક ભય થી, એક ભય, શું ભય, કદાચ રોગ નીકળશે શરીરમાં આવશે મારું શરીર છૂટી. જો આખું ભય અંતે શું છે, પોતાના અસ્તિત્વના અભાવના ભયે શું કરીએ છીએ આપણે, કારણ કે શેમાં અસ્તિત્વ માન્યું છે શરીરમાં, તો પોતાના અસ્તિત્વના ભયે બાયોપ્સી ક્યારે કરાવશું, ભલે પોઝિટિવ આવે કે ના આવે ક્યારે કરાવશું, ટાઈમ મળે ત્યારે ને, હજી વાર છે બે ચાર દિવસ પછી, હજી તો નહી ક્યારે કરાવશું. જીવનમાં ક્યારે એક રાગની એકત્વમાં મારો આખો આત્મા ચુકાઈ જવાય છે એ વાત કેમ ખ્યાલ મને. એક ઓલા રોગના ભયે આપણે તરત ઉપાય કરીએ, થાય ન થાય તો પાછી બીજી વાત, અને અહીંયા આખો એક રાગના એક પરમાણુ માત્ર પણ રાગાદિનો સદભાવ જેને, એનો શું શબ્દ વાપરો, સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં, આ રાગના રસમાં પ્રેમમાં મને મારો આખો આત્મા ચુકાઈ જાય છે એ વાતની ખટક ખેદ દુઃખ કેમ થતું ના. તો અહીંયા તો એ પોતે દીક્ષા લેવા જાય, સંબોધન કરતા હોય છે જુદા સરસ શબ્દોમાં, અને એમાં તો સ્ત્રી પાસે જઈને તો શું કહે છે, શરીરને રમાડનારી, હવે હું ક્યાં જાઉં છું, ગુરુદેવ શિષ્ય શબ્દે મારી અનાદિની અનુભૂતિ રૂપ જે પણતી છે એની પાસે હું હવે. અરે જીવનમાં આવી દશા ના આવી પણ એવી દશાની ભાવના ન કરી આપણે, કે આવી એક પ્રત્યક્ષપણે જે દશા તીર્થંકરોના કોઈ પણ મુનિરાજોના જ્ઞાનીઓના જીવનમાંથી આવી એક સંયોગ વખતે અસંયોગી, વિભાવ વખતે સ્વભાવમય, વિપરીતતા અને અપૂર્ણતા વખતે પૂર્ણ તત્વ કેમ હાથમાં આવે એવી એક કળા તો આપણે શીખી જઈએ. તો એ તીર્થંકરોના કલ્યાણક ઉજવીએ, આ રીતે પ્રસંગો ઉછે. ખરેખર શું કરીએ છીએ આપણે, મહોત્સવ છે પણ અંતરનો ઉલ્લાસ ક્યાં છે. મહોત્સવ તો ઉજવી જાણીએ છીએ, નહી પહેલી વાર નથી કરતા, દર વર્ષે પરિસરણે ઉજવીએ છીએ, દસ લક્ષણી પર્વ આ પણ ઉજવીએ છીએ, શું કરીએ છીએ ફરી ફરીને શું કરીએ છીએ, વર્ષના ફિક્સ હોય છે ને, શું કહેવાય એને, મહોત્સવ. મહોત્સવ ઉજવીએ છીએ પણ અંતરનો ઉલ્લાસ, અંતરનો ઉમંગ, અંતરંગનો સાધના કરવાનો ઉત્સાહ કેમ નથી, ઉછાળો છે ધારા નથી. શું થાય છે, પ્રસંગ આવે તો શું થઈ જાય છે, એક ઉછાળો આવી જાય છે, પણ આ ખાલી ઉછાળો કરવો છે કે હર ક્ષણે ને પડે એ પણતીની શું થવી જોઈએ, ધારા રહેવી જોઈએ. તો એ અહીંયા મહાવીર ભગવાનના તપ કલ્યાણક છે, માક્ષર વદ દસમ, આપણી ગુજરાતી પ્રમાણે કારતક વદ દસમ ને દિવસે એમને આવી જ્યાં બાર ભાવનાનું ચિંતન જાતિસ્મરણ થયું, તો લોકાંતિક દેવો આવતા હોય છે. એ પણ એક વિશિષ્ટતા છે, એ કેટલામાં સ્વર્ગમાં હોય લોકાંતિક દેવ, પાંચમો બ્રહ્મલોક, અને એ બાલ બ્રહ્મચારીઓ એકાવતારી હોય, બીજા કોઈ પણ કલ્યાણકમાં ન જાય, માત્ર ક્યારે જાય. અને એ પણ એ જે તીર્થંકર છે એની આવી જે વૈરાગ્ય ભાવના છે, બધું જ બાહ્ય પરિગ્રહ છોડવાની અંદરની ભાવના, એનું અનુમોદન કરવા આવતા. કારણ કે જે ધારા પોતાને ઈચ્છે છે એની અનુમોદના કરે, કારણ કે એને પણ શું ભાવના છે કે ક્યારે આ દેવ પર્યાય છે એ પૂર્ણ કરીને અમે મનુષ્યપણે થઈને આરાધનાની પૂર્ણતા કરીએ. આરાધનાની ધારા છે પણ અપૂર્ણ છે, જ્યાં વિપરીતતામાં અધુરાસમાં નથી ગમતું તો વિપરીતતામાં ગમવાનો તો પ્રશ્ન જ ક્યાં. તો ક્યારે જંખ ના કરે અમે પણ આવું મનુષ્યપણામાં પૂર્ણતા કરીએ સંબોધન કરીને જાય છે, અને દેવો પછી પાલખી લઈને આવતા હોય છે અને એ પ્રસંગ પણ વિચારવા જેવો છે. મનુષ્ય અને દેવો વચ્ચે શું થતી હોય છે, ચર્ચા થતી હોય છે, એમાં સૌધર્મ ઇન્દ્રને શું ભાવના થાય છે, કેટલા વિમાન એની પાસે છે, 32 લાખ. આજે આવ્યું તું એક પૂર્વમાં કેટલા વર્ષ જાય, 70,56,000 ગુણ્યા કરોડ, 70,56,000 ગુણ્યા 1 કરોડ 2 કરોડ નહી, કેટલા 70 લાખ. અને એમાં આવી વ્યાખ્યા કીધી ગુરુદેવસી, તો એક ભાઈ ને શું થઈ ગયું, ઓહો થઈ ગયું ને. ગુરુદેવસી શું કીધું, અરે અનંત કાળની અપેક્ષા આ તો સંખ્યાતા છે, અસંખ્યાતા નથી. અને છતાં એમાં શું થાય છે, શું કામ આવું થાય છે, બધા આજ પ્રવચનમાં ઘણી વાત હતી બધી, ચક્રવર્તીના 96,000 હોય, 100,000 દેવતો સેવા કરતા હોય, 6 ખંડ. આ વાત બેસતી નથી, કેમ નથી બેસતી, હીન પુનશાળી ને આવા પુણ્ય હોઈ શકે એ વાત બેસતી નથી. એવી જ રીતે અલ્પ ક્ષોપસમ ધારી ને આવું અનંત સામર્થવાન તત્વ હું હોઉં વાત બેસતી નથી. શેમાં રમ્યા છીએ આપણે, મર્યાદામાં. અલ્પ પુણ્ય છે, અલ્પ જ્ઞાન છે, અને આ આખી બેહદતાનો એટલા માટે સ્વીકાર આવતો એ નથી. તો એ સૌધર્મ ઇન્દ્રને થાય છે કે મને અંતર્મૂર્ત માટે શું આપો, કેમ એવું અંતર્મૂર્ત માટે કેમ માંગ્યું. અરે ખરેખર જો છેલ્લી ધારા કરવી છે, અંતર્મૂર્ત ઘણા ઇનફ છે જેને કહે ને, એની એટલી ભાવના છે કે અંતર્મૂર્ત મને જો મળ્યું તો એક સમય પણ હું ગુજરાતીમાં શું કહીએ, વેડફા વગર, બગાડા વગર હું સાધના પૂર્ણ કરી લઈશ. અરે એની આટલી ઝંખના છે, અને આપણને આવો યોગ મળ્યો છે, અંતર્મૂર્ત કેટલા મળી ગયા આપણને, અને છતાં એ ભાવના આપણને પ્રયત્ન પણ નથી, એક ભાવના પણ આપણને થતી નથી કે 32 લાખ નો વૈભવ એ આપણને ખાલી અંતર્મૂર્ત સામે આપવા તૈયાર છે. અને આપણને એવો યોગ મળવા છતાં એ હંમેશા વિપરીતતા છે. શું વિપરીતતા છે, એની મહત્તા લાગતી નથી અને તુચ્છતાની તૃષ્ણા રહ્યા કરે છે. શું છે, જે આપણને મળ્યું છે એની ક્યારે પણ મહત્તા, શું અવસર મળ્યો છે, શું મારું થઈ શકે છે એની મહત્તા લાગતી નથી. અને આજે સંયોગો તુચ્છ છે એની શું લાગે છે, એની તૃષ્ણા આપણને એ થયા કરે છે. તો એ પછી સૌથી પહેલા કોણ પાલખી ઉપાડે છે, ફરીથી કોણ ઉપાડે છે, હમણાં જોયું હશે, બધું ખ્યાલ તો હોવો જોઈએ, કોણ ફરીથી પેલું કોણ લે છે, નહી જોયું તું તો ખરું, ભૂમિ ગોચરી રાજા, પછી કોણ લે, વિદ્યાધર, અને પછી કોણ, ઇન્દ્ર. જો ભૂમિ ગોચરી કરતા વિદ્યાધર છે, પુનશાળી છે, છતાં પણ પેલું કોણ લે છે એ, અરે જેમની એ, કારણ કે એ ભૂમિ ગોચરી રાજા હતા પોતે, જે શાંતિનાથ કુંથનાથ અથવા તો રાજકુમાર હતો, પણ એ ક્યાં છે, ભૂમિ ગોચરી ના છે, વિદ્યાધર નથી. તો પેલો જો આવી એક વાત હોવી જોઈએ, અરે એમની જાતનો હું છું તો હક પણ કેવો લાગે, નહી આ બધા દ્રષ્ટાંત વાંધો નથી ને, ગુરુદેવસિંહ નું દ્રષ્ટાંત એક શું આપતા, જેમ કોઈ એ નાતનો, નાત તો ખબર પડે ને, એને મોટો કરોડપતિ હોય, એને ઘેર લગ્ન પ્રસંગ હોય, અને એ જ નાતમાં એક કદાચ ગરીબ સાધારણ હોય તો પણ એને શું જાય, આમંત્રણ આવે, અને માંડવી પહેલો જાય, નહીં આવું બધું નહીં ખબર હોય એના પ્રસંગમાં, બીજો કદાચ મોટો હશે તો પણ, એમ હું કોની જાતનો છું, કોની નાતનો છું, હું સિદ્ધની નાતનો છું, મુનિ દશામાં તો મારો પેલો હક હોય, ખબર નહીં બીજે હક જોવે છે, પણ આ મુનિ દશામાં હું સંયમ લઈ શકું એને હકની અધિકારની એ પણ. તો પૌસ્તી પર ભૂમિ ગોચરી રાજા ઓલે વિદ્યાધર, અને પછી લઈને વનમાં જાય છે. તો એ વનમાં વૃક્ષ, એમાં વૃક્ષ કયું છે? સાલ વૃક્ષ નીચે 30 વર્ષની યુવાન વયે, બાળ વયે જેને કામનો રતિ બાણ મદન બાણનો નાશ કરીને એમને કોની સાક્ષીએ દીક્ષા લે છે? સિદ્ધ ભગવાનની સાક્ષીએ નમ સિદ્ધેભ્ય કહીને પંચમુઠ્ઠી કેસ લો છે. કેવી રીતે? દુખી થઈને કે અરે આ સંયોગનું પણ મારે શું કામ છે. એ પણ જેમ સૂકું ઘાસ બળે એમ આયુષ પૂર્ણ થશે તો અગ્નિમાં એ સૂકા ઘાસની જેમ એ બળી જવાના છે. અને સામાન્યપણે માથાના વાળ એક સેના નિમિત્તે, આમ બાઈમાં સામાન્યપણે સેના હોય, એક શરીરની સુંદરતા માટેના હોય છે ને. હવે તો કાળાનો બધી જુદા કરીને પણ એક સુંદર, અરે મને શરીરનો શણગાર જ જોતો નથી તો શરીરના સુંદરતાના નિમિત્તે વાળનું પણ મારે શું કામ છે. અને એ રીતે એ કેસ લોચ કરીને એ પોતે દીક્ષા, સ્વયં પોતે દીક્ષા. એને કોઈ તીર્થંકરના જીવનમાં બે ન હોય, કોણ બે ન હોય? શિક્ષા ગુરુ પણ ન હોય અને દીક્ષા ગુરુ પણ ન હોય. શિક્ષા એટલે એ કોઈ ભણવા જાય ને એને શીખાય એવું બધું ન હોય નહીં. અરે જે જગતને દેવા આવ્યા છે, જગતથી લેવા નહીં. એના પુન પણ એવા છે, એમનું જ્ઞાન પણ એક એવું છે કે જેને બીજાને કઈ પાસે, અને એવી એમની કોઈ એક પુણ્યની અતિશયતા હોય કે ગ્રસ્ત દશામાં હોય તો પણ સામે કોઈ મુનિરાજ આવે નહીં કે જેથી વિનય કરવો પડે. સહેજે એવો યોગ હોય, કારણ કે નહીતર ગ્રસ્ત દશામાં પોતાનું ગુણસ્થાન ને મુનિરાજનું સહેજે એવો હોય, એમને કોઈ દીક્ષા દેનારા ગુરુ પણ ન હોય, સ્વયં એ પોતે દીક્ષિત થાય. અને જ્યાં ધ્યાનમાં બેસે ત્યાં કયું જ્ઞાન પ્રગટ થાય છે? મન પર્ય જ્ઞાન. અને આ રીતે કરીને પોતે જે પણ દીક્ષા લે એ નિયમ લેતા હોય, કેટલા દિવસના ઉપવાસ. ફરીથી નહીં, હમણાં ઈસ્ટ ઓફ દેશમાં એ આવ્યું, પેટમાં જરા ખાવાનું પડ્યું હોય આ હોય તો બધું ગમે, પેટમાં ભૂખ લાગી હોય તો કોઈ બોલાવે કઈક તો પણ નહીં, પેલા તો કરવું પડે કે નહીં? ભોજન કર્યા હોય પછી જ સાધના થાય ને, ભજન થાય ને. દીક્ષા લીધા પછી નિયમ લે, મારે કેટલા દિવસ, જેની જેવી શક્તિ. ઋષભદેવે કેટલા વખત ની લીધી? 6 મહિનાની. અને બાકીના લગભગ સેનાક હોય છે, કોઈ 3 દિવસ જેની જેવી હોય. અને એ 3 દિવસના ઉપવાસની પ્રતિજ્ઞા લઈને પછી આહાર લેવા જાય છે. સામાન્યપણે ઋષભદેવને તો ઇક્ષુ રસનો હતો, બાકી બધાને કેવો હતો? ખીરનો એ હોય છે. અને એ રીતે આવા જ્યાં આહાર લેવા જાય તો એ પણ એક મોક્ષગામી પાત્ર જીવ હોય એને ત્યાં. અને આહાર લે ત્યારે 5 આશ્ચર્ય થતા હોય છે, 5 આશ્ચર્ય. અને એની મુનિરાજને આહાર દેવા માટે શું હોય છે? 9 ધા ભક્તિ અને શ્રાવકના દાતાના 7 ગુણ હોય. પરાણે આવી પીડાને દેવું પડે છે ને એને, અરે ઉલટાનું એ મુનિરાજ આંગણે આહાર લેવા પધારે તો શું થાય? જયારે મારે આંગણે આજે કલ્પવૃક્ષ પધાર્યો, જેમ કલ્પવૃક્ષમાંથી ઈચ્છિત વસ્તુ મળે એમ મુનિરાજ મારે આંગણે પધારે છે, એમની હું દશા જોઉં છું, મને પણ જે જોતું હશે આરાધનાનું ફળ મળશે. એ મુનિરાજને પડગાહન કરે, ઉચ્ચ આસન ઉપર બિરાજમાન કરે. સામાન્યપણે લૌકિકતામાં દેનાર ઊંચો હોય અને લેનાર લૌકિકતામાં, અને અલૌકિકતામાં શું છે? લેનાર મુનિરાજ ઉચ્ચ આસન હોય અને દેનાર કેવો હોય છે? તો એ રીતે પોતે આપે છે, પાદ પ્રક્ષાલન કરે, પૂજન કરે, વંદન કરે. અને પછી મારું આહાર શુદ્ધ છે, જલ શુદ્ધ છે, એટલું નહીં પણ શું છે? મન શુદ્ધ છે, મનની ઉત્કર્ષ ભાવનાથી. તો એ બધો પ્રસંગ એ અહીંયા એ બહેનો હતો મહાવીર ભગવાનના જીવનમાં, તો એમની એ દીક્ષા કલ્યાણકની. અરે સંયોગની અનુકૂળતા છે પણ અનાકૂળતાની વૃદ્ધિ નથી. શું છે? શેની અનુકૂળ છે? 12માં સંયોગની અનુકૂળતા છે પણ એમાં હજી અસ્થિરતાનો રાગ જાય છે, મને અનાકુળ આનંદની વૃદ્ધિ નથી થઈ. એ મુનિ દશામાં કેવો આનંદ હોય છે? પ્રચુર સ્વસંવેદન. એના માટે આ દીક્ષા લેતા હોય છે. એમાં ગુરુદેવજીનું પણ એક પ્રવચન છે, થોડુંક લઈએ. રાજકોટમાં આજે ભગવાનનો દીક્ષા કલ્યાણક મહોત્સવ, ત્યાં તો પંચકલ્યાણક હતા, આપણે પણ આ પંચકલ્યાણક દિવસો તરીકે આજે કે મહોત્સવ છે. અહીંયા સ્થાપના નિક્ષેપથી તીર્થંકર ભગવાનનો દીક્ષા કલ્યાણક ઉજવાઈ રહ્યો છે. ત્યાં શું છે? સ્થાપના નિક્ષેપ. અને આપણે શું કરીએ? કારણ નિક્ષેપ. એ કારણને ગણીને કે આજે એમના દીક્ષા કલ્યાણકનો દિવસ કરીને પૂર્વે તીર્થંકર ભગવાન થઈ ગયા છે, એમને વર્તમાન જ્ઞાનમાં યાદ કરીને સ્થાપના કરવામાં આવે. મહાવીર ભગવાન દીક્ષા લીધી કેટલા વર્ષ પહેલા થશે? કેટલા વર્ષ પહેલા? નહી, કેટલા? 2500 ને ફરીથી વિચાર કરો, 42 વર્ષ એડ કરી નાખવાના, કારણ કે કેવડના થયા 30 અને દીક્ષાના 12, 42, 2541 પ્લસ 72, 2613 વર્ષ. એ વર્ષ પહેલા આવો એક પ્રસંગ બનેલો કે એ પોતે દીક્ષા લીધી હતી અને એ વૃક્ષની નીચે સાધના. તો એ કાળને ગૌણ કરીને એ ભૂતકાળમાં થયેલા તીર્થંકરોને કેવા છે? વર્તમાનમાં, પછી સરસ શબ્દ વપરાયો છે, જ્ઞાનમાં યાદ કરીને. વિકલ્પ ને વિકલ્પ સાથે જ્ઞાનમાં. અને એ વાત આવે છે ને, સિદ્ધ ભગવાનને શેમાં સ્થાપવા છે? જ્ઞાનની પર્યાયમાં. શેમાં આવે છે એવું બધું? સમયસારની પહેલી ગાથામાં આવે છે કે શેમાં સ્થાપના, કેટલા સિદ્ધોની સ્થાપના કરે છે? અનંત સિદ્ધોની. શેમાં સ્થાપે છે? રાગમાં કે જ્ઞાનમાં? અરે રાગમાં શું તાકાત હોય, જ્ઞાનમાં તાકાત છે. તો આપણી જ્ઞાનની પર્યાયમાં ગુરુદેવજી કહે છે કે એમને યાદ કરીને એ સ્થાપવામાં એ આવે છે. કેવી એ ભાવના કરતા હોય છે? 12 ભાવનાનું એમાં ગુરુદેવજી સુંદર એક વર્ણન કરે છે કે જ્યારે એમને જગતની ક્ષણ ભણતતા જોઈને અંતરંગમાં એકદમ વૈરાગ જાગ્રત થાય છે, ત્યારે અનિત્ય અસરણ આદિ 12 ભાવનાનું ચિંતન એ કરે છે. એની વાત છે, અહો આત્મા નિત્ય વસ્તુ છે અને આ શરીર તો સંયોગી ચીજ છે. આવા પણ શબ્દો ક્યાંય આવે છે? આત્મા નિત્ય છે. શા માટે નિત્ય છે? 6 પદના પાઠમાં શું આપણને એનો સિદ્ધાંત શું આપ્યો? ઘટપટાદી સંયોગે કરીને પદાર્થ, અને હું કેવો છું? સ્વભાવને. કોઈ પણ સંયોગી તત્વથી ચૈતન્ય સત્તા પ્રગટ થવા યોગ્ય નથી. અને આ રીતે અનુત્પન્ન છે તો અવિનાશી છે. ભૂતકાળમાં ઉત્પન્ન ન થયો અને ભવિષ્યમાં કોઈ દી. શા માટે? હું સ્વભાવે કરીને પદાર્થ છું. ઘટપટ આદિ તો કેવા છે? સંયોગ છે. તો સંયોગ છે એનો વિયોગ થશે, પણ સ્વભાવનો કોઈ દી અભાવ નહીં થાય. જો એક એક આપણને એક સિદ્ધાંત ખ્યાલમાં આવશે તો શું થશે? સિદ્ધાંત ખાલી સિદ્ધાંત માટે નથી, આપણા જીવનમાં એટલું નક્કી થશે કે હું સ્વભાવવાન એક પદાર્થ છું અને સ્વભાવનો કોઈ દી અભાવ થતો નથી, અને સંયોગનો વિયોગ થયા વગર રહેશે નહીં. તો ક્યાં એકત્વ સ્થાપવું? નાશવાન એવા સંયોગમાં કે શાશ્વત અવિનાશી એવા સ્વભાવમાં? તો હું જ્ઞાનાનંદ સ્વભાવી એક તત્વ છું. તો એ વાત અહીંયા કહે છે કે આ જે શરીર તો કેવો છે? સંયોગી છે. અને હું કેવો છું? નિત્ય છું. અને એની અનિત્યતા કેવી છે એને ગુરુદેવજી, બાળકનો જન્મ થતા માતાના ખોળામાં આવે એ પહેલા જ એ શરીરને અનિત્યતાએ તો ગોદમાં લઈ લીધું છે. શું છે ગુરુદેવજીના એ 12 ભાવના ઉપરના પણ પ્રવચન છે? શેમાં હશે? શેમાં હશે? પદ્મનંદી પંચવિસંતી માંથી એ ગુરુદેવ સિંહના છે, ઓડિયો જ છે, બાકી તો પ્રવચન રૂપે લખેલા તો છે. એમાં 12 ભાવનામાં કે અનિત્યતા કેવી છે સંયોગની, કે ના ગેરંટી છે. મને હમણાં એક ગવર્મેન્ટ ટ્રેઝરરમાં મેં પૈસા 15 વર્ષ માટે મૂક્યા છે, તો એ બધા કેવા છે મારે સેફ થઈ ગયા ને? ગવર્મેન્ટ ટ્રેઝરીમાં મૂક્યા છે પછી તો સેફ છે કે નહીં? નહીં કેમ નહીં? એમાં શું એવું કે બેંક સરકાર તો ઉઠવાની નથી ને? અરે પૈસા ઉઠશે ને, પેલા તું ઉઠી જઈશ કે નહીં, એનો ભરોસ કે નહીં? શું જોઈએ છે? ક્યાં જોઈએ છે? આ સંયોગનું મમત્વ કેવું છે, એના પૈડા રહેશે ને આપણું પૂરું તો શું કામનું છે? અહીંયા શું છે કે અનિત્યતા કેવી છે સંયોગની, જેને કૃપાળુ દેવે અનિત્યતા માટે દ્રષ્ટાંત ક્યાં છે? વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો. અરે કદાચ વિદ્યુત વીજળી પણ વધારે સમયની હશે, એના કરતા આયુષ્ય ક્યારે પૂરું થશે એનો કોઈ ભરોસો નથી. તો એ અનિત્યતા એ તો પેલા જ ગોદમાં લઈ લીધું છે, તો એ અનિત્ય ભાવના છે. પછી અસરણ, મારો ચિદાનંદ સ્વરૂપ આત્મા ધ્રુવ શાશ્વત છે, એ એવો ને એવો ટકનારો છે, એ જ મને શરણ છે. ફરીથી શરણ એટલે શું? શરણ નો બીજો કોને, શરણ કોને કહેવાય? આધાર, ટેકો, આલંબન, આશ્રય જેનો લેવાય ત્યાં એને શું કહેવાય? શરણ. શરણ એટલે ટેકો આલંબન કોને કહેવાય? જે પડું પડું ઘર હોય એના આશ્રય શરણમાં આપણે રહેશું, જે વાવાઝોડું હોય ને જે ઝાડ ઉખડી જ ગયું હોય એનું શરણ લેશું કે મજબૂત હોય એનું. તો શાશ્વત કોણ છે? ટકનારું તત્વ કોણ છે? કે હું ચૈતન્ય સ્વરૂપ એમાં ટકીનારો ધ્રુવ આત્મા જ મને શરણ છે, એ સિવાય અન્ય કોઈ મને શરણ રૂપ નથી. આવી ભાવના કોણે ભાવી હતી? કોણે ભાવી હતી? આપણે કોનું ચાલે છે? મહાવીર, મહાવીર, યુવરાજ, રાજકુમાર મહાવીર, ભગવાન થઈને ભાવવાનો આ પ્રશ્ન નથી. મુનિરાજ થઈને પણ ભાવે છે, પણ આ તો પેલા ક્યારે ભાવી હતી? પોતે યુવરાજપણે. યુવરાજપણે રાજા થવું છે કે મુનિ થવું છે? બે ઓપ્શન હતા ને. પ્રિન્સ કે ને, પ્રિન્સ, અને એ તીર્થંકર નો આત્મા હોય, એના માતા પિતાનો એક જ પુત્ર હોય, એને કોઈ મોટા કે એવું નહીં. તો એ પોતે કહેવાય છે, એ કહેવાય છે એ માતા પિતાને એકલે. તો એના માટે બે શક્યતા છે ને, કે યુવરાજ છે એમાંથી શું થઈ શકે? રાજા. અને બીજો શું છે? શું એમનો કયો ઓપ્શન લીધો? આપણે કેવો લેવો છે? નહી, ના ના, અહીંયા તો થોડું હજી તો સાધના કરવાનો ઘણો ટાઈમ નહી. બીજા તીર્થંકરો ખાલી 24માંથી 12 બ્રહ્મચારી કોણ છે? તો બીજા કેમ ન, તો આપણે એને ફોલો કરશું ને. અરે એમના આયુષ્ય મોટા હતા ને, એમનું તો નિશ્ચિતતા, જીવનમાં એક ભવિષ્યની નિશ્ચિતતા હોય તો અખતરા કરવા, જેમાં ખતરા હોય એવા અખતરા ન કરવા. પૂજ્ય બેનસી એક વાક્ય એવું કહ્યું હતું, જેના જેનામાં ખતરા હોય એના કોઈ દી નહીં. ઇલેક્ટ્રિક સોકેટમાં જરા નાખીએ શોક લાગશે નહીં નહીં કરીએ, એમ આ જીવનનો કોઈ ભરોસો નથી, અખતરા કરવા નથી, એમાં ખતરા છે. અરે જે સમય મળ્યો છે આત્મહિત માટે કરવા એ જેવો છે, તો એક ધ્રુવ આત્મા જ મને શરણ છે, એ સિવાય અન્ય કાંઈ પણ મને શરણ નથી. કઈ ભાવના આવી? અશરણ. બીજી, ત્રીજી કઈ ભાવના છે? સંસાર. ખાલી સંસાર નહીં, સંસાર તો છે પણ એ સાથે કેવો છે? એ દુઃખમય છે. તો એ ભાવના છે કે જીવ પોતાના ધ્રુવ સ્વભાવને ભૂલીને મિથ્યાત્વને કારણે અનંત સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. કોના કારણે? કર્મને કારણે નહીં, પોતાના. એ જ પ્રવચનમાં તો ઘણું ઢગો છો, મોટો તું મોટો થઈને બિચારા પામર એવા કર્મ તને રખડાવે, તને દુખી કરે, તો પોતાના જ ઊંધા પુરુષાર્થથી પરિભ્રમણ કરે છે. અને આ જીવે જો સરસ ગુરુદેવજી એક વાત કરે વૈરાગ્ય આવી કે સંસારમાં પરિભ્રમણ કરતા કરતા અનંતવાર પૂર્વની સ્ત્રીને માતા રૂપે અને માતાને સ્ત્રી રૂપે જ કરવી છે. ભૂતકાળના એ કેટલા પ્રકારના યોગ બન્યાને કેટલા છૂટી ગયા. જે પોતાનો શત્રુ હોય એ મિત્ર રૂપે અને મિત્ર હોય તે જેનું એક નામ પણ મારી આગળ લેતા ને એવો દ્વેષ ભાવ હોય અને એ જ્યાં બદલી જાય શું થઈ જાય છે, મને એનું મોઢું જોયા વગર ચાલશે નહીં. આ સંસારની વિચિત્રતા છે. આવા વિચિત્ર યોગની અંદર વૈરાગ ન હોય તો બીજું શું હોય. તો આવો આ સંસાર કેવો છે, એ વિચિત્રતાથી ભરેલો, એ દુઃખમય છે. આવા સંસારને ધિક્કાર હો. દ્વેષ ભાવ નથી, ઉપેક્ષા. આવા આવી દીક્ષા ક્યારે લેતા હશે, જયારે શરીરમાં રોગ આદિ આવ્યા હોય, બારમાં પ્રતિકૂળતા આવી હોય, નિર્ધનતા આવી હોય, બધા અપમાન કરતા હોય. નહીં, આજ ગુરુદેવ કીધું ને, અંદરમાં એવો મુંજાય, બધી અનુકૂળતાથી એમણે પોતાના જ કોનું દર્શન આપ્યું હતું, ભાઈજીના મોટા ભાઈના, એટલે પોતાના પિતાના મોટા ભાઈના દીકરા, ભાઈજીના દીકરા, એમને દ્રષ્ટાંત આપીને પોતે હેમચંદભાઈનું એ બધી જ અનુકૂળતા બધું જ હતું અને છતાં અંદરમાં શું થઈ ગયો, કોઈ પ્રકારનો એવા પ્રતિકૂળતા એ વૈરાગ્ય જન્મે નહીં, ઉપેક્ષા ભાવે વૈરાગ્યનો જન્મ થતો. એવા દ્વેષ ભાવથી તિરસ્કારથી તો અનંતવાર લઈ ચીક્યું છે, પણ વૈરાગ્ય ભાવ તો આ જ્યાં માને સુખ મારું પ્રયોજન જ્યાં સિદ્ધ ન થાય એનું મારે કામ શું છે. તો આ રીતે સંસાર ભાવના, એના પછી કઈ ભાવના હોય, એકત્વ ભાવના, કે હું મારો સ્વભાવ ત્રિકાળ એકરૂપ છે અને મને મારા સ્વભાવ સાથે જ એકત્વપણું છે, કઈ સંયોગ સાથે એકત્વપણું નથી. એવી એકત્વ ભાવા એ અસ્થિ છે અને એની સાથે બીજું નાસ્તિ શું હોય, બીજાથી કેવો છું, અન્યત્વ, અન્યપણું. જો એટલું ભૂલ કર્યું છે આપણે, ભિન્નતામાં એકત્વ કર્યું છે અને એ તાદાત્મપણામાં અન્યત્વ માન્યું છે. ભિન્નપણામાં શું કર્યું છે, એકત્વ, અને જેની સાથે તાદાત્મપણું છે અને એકત્વપણું છે એનાથી શું છે, ભિન્નપણું માન્યું છે. પોતાના અનંત ગુણમય સ્વભાવ સાથે તાદાત્મપણું એકપણું હોવા છતાં ભિન્નપણું માન્યું છે અને જે સંયોગો આદિ બધા કેવા છે, ભિન્નપણા છે, એમાં શું કર્યું છે, એકત્વ. તો અન્યત્વ નહી, હું એક નાયક સ્વભાવ રૂપ છે, શરીર અને રાગાદિ મારા સ્વરૂપે નથી, તેવો મારાથી કેવા છે, અન્યત્વ. આવી અન્યત્વ ભાવના જો કેટલી એ સુંદર એ ભાવના, જેને શું કહેવાય છે, બાર ભાવનાને કેવી કહેવાય છે, જેમ અગ્નિને હવા લાગે તો અગ્નિ પ્રજ્વલિત થઈ જાય, જેમ જનની જન્મ આપે છે એમાં વૈરાગ્યને જન્મ આપનાર અને વૈરાગ્ય હોય તો વૃદ્ધિ કરનાર આ બાર ભાવના છે. ફરીથી આ બાર ભાવનાનું કોણ ચિંતન કરે, કોને ચિંત, કોણ ચિંતન કરે, જેને દીક્ષા લેવી હોય તે નહી, દીક્ષાર્થી તો લે, દીક્ષા લીધા પછી પણ મુનિરાજ ચિંતન કરતા હોય એ વૈરાગ્યની ધારાને ટકાવવાને વૃદ્ધિ. તો આપણે પણ આપણા જીવનમાં એ વૈરાગ્ય જનની એવી ચિંતન કરવું એ જોઈએ. તો એ પાંચ થઈ, હું કેવો છું, પેલો તો કેવું છે, જગત કેવું છે, આમાં પણ ગુરુદેશી આખું જગત અનિત્ય છે, અસરણ છે, સંસાર દુઃખમય છે, બધી સેનાથી વાત આવે છે, નાસ્તિથી. નાસ્તિનો વૈરાગ્ય પણ અસ્થિનો સ્વીકાર હશે તો થશે. એકાંત નાસ્તિથી કામ નહીં થાય, સાથે શું જોશે, ક્યાંકથી આપણે પગ ઉપાડીએ તો ક્યાંક પગ તો હોય કે ન હોય, બે પગ ઉભા ઉપાડી જશે તો શું થશે, તો એક પગે ક્યાંક સહારો લીધો છે, સ્થાપન કર્યું છે તો બીજો પગ. એમ નાસ્તિનો વૈરાગ ક્યારે હશે, કે હું અસ્થિરૂપ કોણ છું. તો એ ગુરુદેવજી પ્રવચનમાં જો એકાંત નાસ્તિ લેશું તો શેમાં પહોંચશું, આખું બધું અનિત્ય છે એમ ક્ષણિક વાદમાં જશો તો હું કેવો છું? હું સ્વભાવમય તત્વ નિત્ય છું, ધ્રુવ છું. તો આ સંયોગ બધા કેવા છે? અનિત્ય છે. હું ત્રિકાળ ટકતો શરણભૂત પદાર્થ છું તો જગતના નાશવાન સંયોગો કેવા છે? અશરણ. હું એક સુખમય આનંદમય તત્વ છું તો આ સંસાર રાગાદી ભાવ એ કેવા છે? દુઃખમય છે. હું મારા અનંત ગુણોથી એકત્વ છું અને સંયોગોથી વિભાવથી કેવો છું? વિભક્ત. અને એનું જ નામ સમયસારમાં શું આપ્યું છે? નહીં, પાંચમી ગાથા. થોડી ગાથા તો આવડે, 16 સુધી પાકી કરાવી છે ને, પાછી ભૂલાઈ જાય તો હવે નહી. દર વખત પ્રસંગે સ્તુતિ મંગલ જોવે ને તો જ યાદ આવે ને. પાંચમી ગાથા કઈ છે? દર્શાવું એક વિભક્ત એ આત્મા તણા. જો બે અસ્થિ નાસ્તિ દેખાયું, મારા અનંત ગુણ રૂપ સ્વભાવથી હું કેવો છું? એકત્વ છું. અને વિભાવ ભાવથી કેવો છું? વિભક્ત. એટલે જુદા. એનું નામ એકત્વ ને અન્યત્વ. તો ચલો એ તો સંયોગ નહી, પણ 24 કલાક સાથે રહેતું શરીર કેવું છે? એ કેવું છે? એ રહેતું એનાથી તો હું સહિત છું ને. મકાન ને પૈસા ની તો બધું, ચલો મકાન તો ઘણું દૂર છે, પૈસા તો બેંકમાં છે, મોટર બાળ પડી છે ને ગ્રાઉન્ડ ઉપર. શરીર 24 કલાક હોવા છતાં કેવું? અશુચિથી એ ભરેલું છે. સંસાર એ કોઈ બીજી ચીજ નથી, આત્માનો વિકાર જ એ અશુચિ છે. અને આત્મા સદા પવિત્રતાની મૂર્તિ છે. એ તો પછી શરીરની અશુચિ, બાકી ખરેખર તો અશુચિ કોણ છે? આવે છે એવું ક્યાંય વિકાર અશુચિ છે? 72 ગાથામાં શરૂઆત છે ના થઈ છે. અશુચિ પણ વિપરીતતા એ આશ્રવો ના. તો એમાં કોની વાત કરી છે? શરીર તો છે જ બહારનું, એને તો વાત નહીં. એના કેટલા કહેવાય? 9 દરવાજા છે. અને 9 દરવાજાથી શું બહાર નીકળે? મલિનતા અશુચિ જ નીકળે છે. એમાં કોઈ સારી વસ્તુ નથી. અહીંયા તો કે રાગાદી વિકાર પણ એ કેવા છે? એ અશુચિ મલિન છે. આ રીતે 6 થઈ. એનાથી આગળ હવે આવા સ્વભાવનો આશ્રય નથી તો જે આશ્રવ ઉત્પન્ન થાય છે એનાથી શું થાય? જય માલમ શું હોય? દિન રાત શુભા શુભ ભાવો છે ચલા કરતા માનસ વાણી ઓર કાયા શ્રે આશ્રવ કા દ્વાર. એવું કેમ શબ્દ વાપરો? આશ્રવ કા દ્વાર ખુલ્લા. આશ્રવ એટલે આવવું અને બંધ એટલે રોકાવું. તો આપણે શું કરી નાખ્યા છે? દ્વાર ખોલી નાખ્યા છે. કોના દ્વાર ખોલ્યા છે? આશ્રવના દ્વાર ખોલ્યા છે. કર્મો આવે છે. ચૈતન્યના દ્વાર ખોલ્યા નથી કે અંદર જ્ઞાન દર્શનની પરિણતિ પ્રગટ થાય. શું કહીએ? સ્વભાવને શું કરી નાખ્યા છે? નહી, શું કર્યું છે? અરે તાળા પણ એવા માર્યા છે કે ખુલે નહીં, ચાવી હાથમાં આવે નહીં. શું કર્યું છે? ખરેખર જેને ખોલવું જોઈએ એની બદલે શું કરી નાખ્યું છે? એને તાળા મારી દીધા છે, બંધ કર્યું છે. અને ખરેખર જેને બંધ કરવું છે એને શું કર્યું છે? મન વચન કાયા 3 થી આશ્રવના દ્વાર શું છે? નહીં, આવું બધું શેમાં આવે? અરે ખરેખર પૂજામાંથી પણ કાઢવા હોય તો ભાવ નીકળી, પણ અંદરમાં શું હોવી જોઈએ? એક ધૂન લગાડવી પડશે, એક લગની લગાડવી પડશે. બીજી ભાષામાં, પૂજ્ય બેનસીન ભાષામાં બીજું કયું છે? તીખી તમન્ના. એક સંયોગની તૃષ્ણા છે પણ સ્વભાવની તમન્ના કેમ નથી? તમન્ના નહીં ખબર ગુજરાતી. એ સિવાય બીજું જેને રૂચે નહીં, સૂજે નહીં, ગમે નહીં, આમ એક તમન્ના, એમ એમ્બિશિયસ બારમાં કે ને, એને જેમ ભણવાની પડ્યો હોય તો શું એને વાંચવાનું નેમ, એમ અહીંયા શું લાગવું જોઈએ? તીખી તમન્ના, એની ધૂન, એની લગન. અને બીજો બોલમાં તો શું? એની પાછળ પડ્યા નહી. આ મારી પાછળ છે ને શબ્દ આવે ને, મારી પાછળ, એમ અહીંયા શું છે? એની પાછળ લાગવું જોઈએ. અને એનો અર્થ બીજો, દિન રાત પ્રયત્ન કરવો. સમય મળે નહીં રૂચિ સમય મેળવી લે છે. રૂચિને સમય ન હોય એમ ન બને. પણ શું હોવી જોઈએ? રૂચિ હોવી જોઈએ. રૂચિ એ કાળ કે ક્ષેત્ર એ મેળવી લે છે. તો અહીંયા એ રીતે આશ્રવ અને એનાથી રહીત સ્વભાવની શ્રદ્ધા જ્ઞાન લીનતા કરીશ તો સંવર પ્રગટ થાય છે અને એમાં વૃદ્ધિ કરે તો નિજરા થાય. અને એના વિના ચારે લોકની અંદર આ જીવ પરિભ્રમણ કર્યો છે એને રત્નત્રય રૂપ ધર્મ ક્યારે પ્રાપ્ત થયો નથી. અને આત્માનું અનંત કાળમાં બધું કર્યું પણ એને બોધિ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી. જેના જીવનમાં બોધિની સાધના તો અંત સમયમાં સમાધિની પ્રાપ્તિ. બોધિ સમાધિ આવે છે એવો શબ્દ મને બોધિ સમાધિની લોગસમાં બોલીએ છે કે નહીં? તો એ અહીંયા જીવનમાં શું છે? બોધિ. બોધિ એટલે જ્ઞાનની સાધના. તો અંતે શું થઈ જાય? સમાધિનું પરિણમન થાય. અને સમાધિના પરિણમમાં એ શું પ્રગટ થાય? જીવનની સાધના કે મરણની સમાધિ, બેમાં કોમન શું છે? સમતા ભાવ. અને એટલા માટે એનું નામ શું? સ્થાયી સામાયિક તે. અને બે વાત છે ને, જે એ અધિકાર શેનો છે? નિયમસારમાં એ ગાથા બોલીએ છે ને 125 થી 133 નવ ગાથા જે છે એ શેની માટેની છે? અધિકાર કયો છે નિયમસારનો? પરમ સમાધિ અધિકાર. સમાધિમાં વાત શેની કરી? સામાયિકની. કારણ કે સમતા ભાવ. તો અહીંયા એ બોધિ દુર્લભ એને ધર્મ એ બધાની કરીને એ રીતે 12 ભાવનાનું ચિંતન કરે છે. આ રીતે શ્રી મહાવીર પાંચ નામ હતા ને, વર્ધમાન રાજકુમારે કુમાર વયે બાલ બ્રહ્મચારી પણે એમણે આવી અંતરંગ બાહ્ય પરિગ્રહ છોડીને નિર્ગ્રંથ મુનિ દશાને એ પ્રાપ્ત કરી. એનો દિવસ છે. તો ખરેખર મનુષ્યપણું એ સેનાથી શોભે છે? મનુષ્યપણું સેનાથી શોભે છે? સંયમથી શોભે છે. તો એ સંયમનો આપણને અહીંયા અવસર છે. તો એ રીતે અહીંયા એમને મહાવીર ભગવાનને જો એમાં 30 વર્ષની વયે એમણે માતા પિતા પાસે આજ્ઞા માંગી કે હવે હું ભોગથી શરીરથી ભાવથી હું થાકી ગયો છું. આ પણ એક બહુ સરસ શબ્દ છે. વિભાવથી થાકેલો સ્વરૂપની સાધનામાં ઉત્સાહિત થશે. શેનો થાકેલો? પ્રતિકૂળતાનો નહીં, અપમાનનો નહીં, શરીરના રોગાદીનો નહીં, મને વિભાવનો થાક લાગ્યો. જેને વિભાવનો થાક છે એને સ્વભાવનો વિશ્રામ મળવાનો છે. ગુરુદેસી આજ લીધું તું? શું લીધું તું? નહી પ્રવચનમાં શેની યાદ કરી હતી? નિજરાધિકારની કઈ ગાથા યાદ કરી હતી? 203 નંબરની. આ તારું સ્થાતાનું સ્થાન છે, વિશ્રામનું સ્થાન છે, અનંત ગુણમય આત્મા. પણ થાક જ ક્યાં લાગે છે? જેમ થાય ને આજે નહીં તો કાલે. ક્યાંક તો મને સંયોગમાંથી શું મળશે? શાંતિ સુખ મળશે ને. આપણે તું કામ શું? આપણું કામ શું? પ્રયત્ન કરે, એફર્ટ્સ કરીએ રાખવાનો. નહી શું થાય છે? એરર નહી. એરર ઇઝ હ્યુમન, બરોબર ને? માણસની તો ભૂલ થાય. આપણે એક વાર ભૂલ થઈ, બીજી વાર. આપણે તો સંયોગમાંથી શાંતિ મેળવવા માટે શું કરવું? કરોડિયો પણ એનું ઝાડું બાંધવા માટે કેટલી વાર પડે છે, અંતે તો બાંધે છે ને કરોડિયો. એમ આપણે સંયોગમાંથી શાંતિ લેવા માટે શું કરવું છે? પ્રયત્ન કરતો ને. આજે નહીં તો કાલે. મળશે કે નહીં? મળશે. પ્રયત્ન કરતા રહે. આપણને એવું શીખડાયું. આપણું કામ શું છે? જરૂર પ્રયત્ન કરજે, પણ જ્યાં મળવાની શક્યતા હોય ત્યાં કે ન હોય ત્યાં. પાણીની તરસ લાગી છે, દોડજે. કોની પાછળ? પાણી હોય ત્યાં કે પાણી ન હોય એવા મૃગજળની પાછળ. શું કરવું છે? આપણે કોની પાછળ દોડીએ છીએ? જ્યાં શક્યતા છે ત્યાં કે જ્યાં નથી ત્યાં? નહીં દ્રષ્ટાંત ગુરુદેવ શું દેતા? ડોસી માં સોય ગોતતા હતા, ક્યાં ગોતતા હતા? એ તો ખબર છે ને, દ્રષ્ટાંત ખબર. મોટી ઉંમરના ડોસીમાં ઝૂંપડીમાં રહેતા હતા, ઝીણી એવી સોય ક્યાં ખોવાઈ ગઈ હતી? અંધારું ઝૂંપડું હતું ત્યાં, મહેનત હાથ ફેર્યો કઈ મેળ્યું નહીં, હવે ક્યાં આવીને ગોતવા માંડ્યા? બાર અજવાળું. ત્યાં કોઈ પૂછ્યું, ન્યા કેમ ગોતો છો? કે ઓલામાં શું છે, મહેનત બહુ પડે અંધારું, અને એટલે અજવાળામાં ગોતવું એ શું છે? એ વાત લોજિક તો બરોબર છે કે નહીં? અંધારામાં ગોતવું હંમેશા શું હોય? અઘરું હોય. અને અજવાળું હોય એમાં ગોતવું કેવું હોય? અરે પેલા પ્રયત્ન અઘરો કે સહેલા કરતા છે કે નહીં એનો નિર્ણય કરવો. એની બદલે આપણે શું કરવા માંડ્યા છીએ? સંયોગમાં સુખ છે કે નહીં એ તો કોઈ દી વિચારતા નથી ને પ્રયત્ન કરવા નીકળી જાય. બીજું પણ એક ગુરુદેશી દ્રષ્ટાંત દેતા, મૃગજળ છે એમાં પાણીની મૃગલાને શું છે? કલ્પના છે. એ દોડે છે પણ અંતે શું છે? હાંફે છે, થાકે છે, ઊભું પણ રહે છે, પણ આપણે તો એટલો પણ થાક લાગતો નથી. જે વિભાવથી થાકે છે સ્વભાવની સાધના કરશે તો એ કે હું થાકી ગયો છું, અને પોતે માગે છે કે એ માતા પિતા તો તીર્થંકરના છે, બાકી તો બારમાં તો શું રાગી છે, એ રાગના વિષયો તરફ લઈ જશે. તો એ આજ્ઞા માગે છે, અને ઘણી વાર ગુરુદેશી એના માટે શુદ્ધ કરતા હોય છે. એક વાર માતા રોવું હોય તો રોઈ લેજે, હું બીજી માતાને હવે નહીં રડાવ. એ પણ અષ્ટાવળમાં આવે છે. આપણા વિયોગે માતાએ જે આંસુ વેવડાવ્યા એ જો ભેગા કરવામાં આવે તો કેટલા બને છે? ફરીથી શું આપ્યું છે? આપણા વિયોગે, એનો અર્થ છે માતાનો પેલા વિયોગ થાય એની તો વાત જ નથી. આપણે વિયોગ નાની ઉંમરમાં હોય ને હોય, અને એ માતાના આંસુઓ ભેગા કરીએ તો સરોવરના સરોવર, એનો અર્થ શું થયો? ભૂતકાળ કેવો ગાયડો છે. અરે એની સામે બીજું એટલી કેટલી વાર મુનિ દશા લીધી છે, આત્મભાન વગર કેટલી વાર લીધી છે? કે એના મોર પીછના ને એના ઢગલો કરવા આવે તો મેરુ પર્વતથી બે પ્રકાર અનંત ભૂતકાળમાં શું મેળવવાનું બાકી રહી ગયું છે? એક આત્મા એ મેળ્યો નથી, તો એ બાકી હવે હું આ સ્ત્રી નહીં, હું તો મુક્તિ વધુ સ્ત્રીને એ વરવા માટે એ પ્રવચન સ્વરૂપમાં આવે છે ને. મુનિ દીક્ષા એ શું છે? મોક્ષ લક્ષ્મીને વરવાનો. મુનિ દશામાં વરવાનું એ કે બધાને છોડવાનું હોય? એ બહાયનાની જરૂર નથી, એ મુક્તિને વરવાનો સ્વયંવર છે. અને એ સ્વયંવરમાં એ પહેલી પાંચ ગાથામાં શું કરે છે? હું કોને આમંત્રણ આપું છું? હું પંચ પરમેશ્વરીને આમંત્રણ આપું છું, પરમાત્મા સિદ્ધો અરિયંતોને, કે મારો આ મુક્તિનો સ્વયંવર રચાણ. સ્વયંવર ખબર હશે નહીં, આ બધા એ શબ્દ એવું બધું નહીં. પોતે જેને આનંદ પૂર્વક સ્વીકારે છે એનું નામ સ્વયંવર છે. સ્વયં અને વર એટલે પોતે એ નક્કી કરે, ડિસાઈડ. જેમ પેલાના જમાનામાં એવું ને, રાજકુમારો બધા બેઠા હોય અને રાજકુમારી પછી એમ, આ મોક્ષ શું છે? કોઈ પરાણે કરાવીને નથી, શું છે? સ્વયં વર છે. અને એમાં આવા મહાપુરુષોને એમ બોલાય તો એ હું એને જાય, અને આ રીતે આજ્ઞા પોતે લે છે, અને ત્યારે લોકાંતિક દેવ આવે છે, અને એનાથી પછી આજે દીક્ષાનું દેવો લઈ જાય છે. અને તે પાલખીમાં ચંદ્રપ્રભા પાલખી હતી, અને એની અંદર બિરાજમાન કરી, અને એમના જે જો ફરી વિચારવા જેવું છે, એમને કેસ લોચ કર્યો તો એ કેસ શું કરે છે? સૌધર્મ ઇન્દ્ર શેમાં લઈ જાય છે? રત્નની પેટીમાં. અને એનું ક્ષેપણ ક્યાં કરે છે? એવું કેમ ગમે ત્યાં નાખી દે, શું ફરક પડે? જો મુનિ રાજે, ફરીથી બે વિચાર નહીં, વાંધો નથી, આ તો લાંબુ થઈ ગયો, બે વિચારવા જેવું. મુનિ રાજે એને શું કર્યું? ત્યાગ સેના માટે? સારા જાણીને, પવિત્ર જાણીને છોડા ખેંચી કાઢ્યા છે, અને એને જ સૌધર્મ ઇન્દ્ર એ મહિમા પૂર્વક સાથે લઈને ક્ષીર સમુદ્ર. શું છે આ બધું? શું ફરક? મુનિરાજ સંયમ ના છે અને સૌધર્મ ઇન્દ્ર ભક્તિ વાળો છે. શું બે ફરક પડ્યો છે? મુનિરાજ કેવા છે? સંયમની ઉત્કર્ષતામાં કોઈ પણ શરીર પ્રત્યેનો, એના કોઈ પણ અંગ પ્રત્યેનું એની કોઈ મમતા હવે રહી નહીં, તો એ સંયમની આરાધનામાં એની ઉપેક્ષા છે. અને એની સામે સૌધર્મ ઇન્દ્ર કેવો છે? એ ભક્તિવંત છે. કેવી ભક્તિ હોય? કેવી ભક્તિ હોય? તુજ પાદથી સ્પર્શાય એવી ધૂલીને પણ. અરે તો આ વાળ તો એ શરીરમાં એ હતું, તો ઉલટાનો જ્યાં એમનો આત્મા પવિત્ર છે તો એના સંગમાં એ શરીર તો એના વાળ પણ એ કેવા છે? પવિત્ર છે. તો રત્ન પેટીમાં લઈને એવી જગ્યાએ ક્ષેપણ કરે કે જ્યાં, જેમ કહે ને આપણે અહીંયા જેમ મંડળ વિધાન કરીએ, માંડલો કરીએ, પછી શું કરીએ છીએ આપણે? સ્થાપના કરીએ છીએ ને, ત્રણ પ્રકાર બોલીને. શેમાં કરીએ છીએ સ્થાપના? લવિંગમાં. લવિંગ કરીએ છીએ ને, એનું નામ શું કહેવાય? પ્રતિમાજીમાં પણ સ્થાપના કરીએ છીએ, લવિંગમાં કરીએ છીએ. પ્રતિમામાં કરીએ નામ શું કહેવાય? તદાકાર. અને લવિંગમાં કરીએ નામ શું કહેવાય? અતદાકાર. તદાકાર એટલે એવો આકાર દોરીને પ્રતિમાનો. જો એ વાત ફરી ફરીને વિચારવા જેવું છે. ભગવાન કેવા હોય? ઘણી વાર લાફિંગ પણ હોય ને સ્લીપિંગ પણ હોય ને બધું હોય છે ને એવા? નહીં, અન્યમાં તો બધે હોય છે કે નહીં? હોય છે બધા. અને લોકો તો એને પાછા, અરે એ સ્લીપિંગ એ તો એક પ્રમાદની નિશાની છે, અને લાફિંગ હોય શેની નિશાની છે? નો કસાઈની નિશાની છે. મારે એ પ્રમાદ કે નો કસાઈ મારે જોતા નથી. તો જેવા વિતરાગી પ્રસંગ રસ ભરપૂર એ સાક્ષાત પરમાત્મા હોય તેમની પ્રતિમા પણ એવી જ હોય. ક્યારે પણ દર્શન કરતી વખતે એવો ભાવ ના આવે કે ભગવાન કેવા હોય? એમનો મુખ મુદ્રામાં શોકના ભાવ હોય કે હાસ્યના ભાવ હોય, રતિના ભાવ હોય કે અરતિના? ગમવા પણ, રતિ એટલે ગમવું અને અરતિ, બેમાં ક્યાં ભાવ હોય? બેમાંથી આધાર ઓર તો હોય ને, કાં તો ગમતું હોય ને કાં તો. બે પ્રકાર હોય છે કે નહીં? ખાવામાં શું હોય છે? ભાવતું હોય ને ન ભાવતું. સુગંધ અથવા તો બે આધાર ઓર જ છે કે નહીં? જ્ઞેયમાં બે ભેદ નથી. જ્ઞેયમાં એક જ પણું, એનું જ્ઞાતાપણું રહેવું છે. અને એ જ્ઞાતાપણામાં એ વૈરાગ્ય છે. ન રતિભાવ ન અરતિભાવ, ન હાસ્ય ન સો, એ બેની ઉપેક્ષાનો વૈરાગ્ય હોય છે. તો એ પ્રતિમા એવી વિતરાગતામય ભગવાનની હોય છે. તો અહીંયા ફરીથી આપણે સેના ઉપર કેસ લોચ, જેમ અહીંયા આપણે અતદાકાર લવિંગમાં સ્થાપના કરી હોય એનું ક્ષેપણ પણ ક્યાં કરીએ છીએ? એવી જગ્યા કે જ્યાં કોઈના પગ ના આવે ને એ પ્રકાર હોય ને, એમ આ કેસનું પણ ક્ષેપણ ક્યાં કરતા હોય છે? કે ક્ષીર સમુદ્ર જ્યાં એ ન હોય બીજા પ્રકાર, તો એ રીતે કરીને હોય છે. અને અહીંયા મુનિરાજ ધ્યાનમાં બેસે અને એમના મન પર્યના પ્રતિકરૂપ ચાર દીપક પ્રગટાવે છે, અને પછી એ ઉપવાસના પ્રચ્છાણ લે અને આહાર માટે જતા હોય, તો એમાં બકુલ રાજાને ત્યાં એ ખીરના એમને પારણા થયા હતા, અને ત્યાં પાંચ આશ્ચર્ય થાય છે. અને આ રીતે 12 વર્ષ સુધી. હવે ફરીથી પેલો શું થયું હતો? 12 તીર્થંકર. પછી શું થયા? યુવરાજ એ કુમાર, અને હવે કેવા થયા? નિર્ગ્રંથ મુનિરાજ એ મહાવીર ભગવાન. મહાવીર મુનિરાજ 12 વર્ષ સુધી ધ્યાન કરે, અને હંમેશા કેટલા કેવા હોય છે? મુનિ દશામાં એકલ વિહારી હોય, સંગમાં ન હોય. બે પ્રકારના મુનિરાજ, કોઈ કેવા હોય છે? સંગમાં હોય, અને કોઈ કેવા હોય? એકલ વિહારી. એમાં તીર્થંકર મુનિરાજ હંમેશા નિયમથી કેવા હોય છે? એકલ. અને ત્યાં સુધી કોઈને ઉપદેશ ન આપે. આ બધા કેમ કોઈને એમ થાય? આવા નિયમ બધા કોણ હશે? હશે જે હશે, આપણે એનું પરવન શું કામ? ને ઓલું તો જરા કામ હોય સર, ક્યાંક ન્યૂઝમાં આઈટમ આવી હોય તો ત્યાં તો નહી, વધારે ડિટેલ માટે ન ખબર પડે તો ત્યાં તો પૂછવા જ, ભાઈ આનો મિનિંગ શું થાય, આ બધા ગવર્મેન્ટ નવા રૂલ કાઢ, ન્યાત શું થાય છે, ઇટ્સ મેટર્સ ટુ મી, એમ કઈ એમ કે ને, આ મને શું છે, મને લાગતું છે ને, મને લાગતું, છાપા શું કામ વાંચીએ છીએ, શેના માટે, મને લાગતું હોય છે એટલા માટે જ ને, અને આ શાસ્ત્ર માં હોય એ તો કઈ મને કઈ. અરે જીવનમાં સુખી પૂર્ણ થવું હશે તો આવી દશા લેવી એ પડશે, કે કારણ કે મુનિ એ તીર્થંકર છે, એ પૂર્ણતાનો પૂર્ણ ઉપદેશ આપવાનો છે, એ કોઈ ખંડખંડપણાનો ઉપદેશ નહીં. મુનિ દશામાં હોય તો બે છે, શું છે બે, જ્ઞાન ખંડખંડ છે, વાણી પણ ખંડખંડ થશે, ઉપદેશનું સ્થાન પણ ખંડખંડ હશે. તો એમની વાણી ક્યારે છૂટે છે, જ્ઞાન કેવું થઈ ગયું, પૂર્ણ થઈ ગયું, જ્યાં જ્ઞાન ને ખંડખંડ કરે એવા ભાવ પણ ન રહ્યા. વિકલ્પના કાળે જ્ઞાન ખંડખંડ રૂપ હશે, વિકલ્પ છૂટી ગયો છે, જ્ઞાન કેવું થઈ ગયું, અખંડપણે ખીલી ગયું, તો વાણી પણ કેવી નીકળશે, અખંડપણે, અને છૂટવાનું સ્થાન પણ સર્વાંગેથી છૂટશે. તો એ ઉપદેશ ત્યાં દેતા નથી. આવું 12 વર્ષ સુધી એ ધ્યાન કરતા હોય છે, એમાં અંતિમ ક્ષપક શ્રેણીનું આરોહણ શુક્લ ધ્યાનની ધારા, તો મોહનો પરાભવ કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરતા હોય છે. તો એ કેવળ જ્ઞાન પ્રાપ્તિનો આ આવતીકાલે આ રીતે એક રીતે વિચાર કરીએ તો ખરેખર પ્રસંગ તો શું છે, દીપાવલી, એક મહાવીર ભગવાનના નિર્વાણ, પણ એની સાથે આ 5 દિવસ લઈને ફરીથી આપણે એમના જીવનને શું કરીએ છીએ, ફરીથી એમના સર્વાંગ જીવનને શું કરીએ છીએ, એક રીતે વિચારવા જેવું છે. કોઈ પણ સાધકના જીવનને કેવી રીતે જાણવા જેવું છે, પ્રસંગ આધારિત, ખંડ આધારિત કે અખંડ એમની પણતીની ધારાથી. પાતો એક પ્રસંગો દ્વારા ખ્યાલ આવે એટલે પ્રસંગથી, બાકી જ્ઞાનીના જીવનને ક્યારેય ખંડિત જોવું નહીં, કે એમણે મુનિ દશા લીધી ત્યારે જ એમની ધારા હતી, નહીં પેલા નહોતી ધારા, તો એમની ક્યારથી હતી, ક્યારથી હતી, અરે ગર્ભમાં આવ્યા તો પણ ભેદનાની ધારા તો ચાલી, આ તો એની ઉગ્રતા થઈ, પ્રસંગો તો એ દેખાડે. જેમ ઓલું બગીચામાં પાણી પાવા માટે પાઇપ હોય છે ને, અને વચ્ચે એમાં શું હોય છે, હોલ હોય છે ને, પાણી ક્યાં હોય છે, જ્યાં બહાર દેખાય ત્યાં જ, ઇન બિટવીન પાણી ન હોય ને, ક્યાં હોય દેખાતું નથી પાણી, અરે સળંગપણે પાણી ન હોત તો બહારમાં આવત ક્યાંથી. એમ જ્ઞાનીની સાધનાની ધારા કેવી હોય છે, નિરંતર અખંડપણે વહેતી, એતે પ્રસંગો બહારમાં દેખાય, તો આ તો એક એક કલ્યાણક થી, પણ ક્યારે પણ ફરીથી જીવનમાં ચાલો પૂરું કરીએ ટાઈમ ગણો, આપણા જીવનમાં શરીર પ્રત્યેનું એકત્વ, પૈસા પ્રત્યેનું એકત્વ ક્યારે ક્યારે હોય છે, શરીરનું એકત્વ ક્યારે, સવારના ઉઠીને બ્રશ કરીએ, બ્રેકફાસ્ટ કરીએ ત્યારે, પછી પૈસાનું એકત્વ ક્યારે હોય છે, ઓફિસમાં એન્ટર થઈએ ત્યારે, નહીં ક્યારે હશે, તો અખંડપણે સંયોગનું એકત્વ છે, એમ સાધક આત્માને અખંડપણે સ્વભાવનું એકત્વ છે, એકત્વની ધારા હોય છે, વિકલ્પના ઉછાળા હોય છે, અને આ ધારા તો એમના જીવનમાંથી, ચાહે સો ગર્ભ કલ્યાણકનો પ્રસંગ હો, જન્મ કલ્યાણક કે દીક્ષા, એમની અખંડ ધારાને આપણે આપણી ભાવનાથી, જ્ઞાન નેત્રથી આપણે ઓળખશું તો સમજવું સાચી રીતે એમના આ કલ્યાણકના મહોત્સવને ઉજવા એમ કહેવામાં આવે. ખરેખર આ કાળે પ્રત્યક્ષપણે એમના કલ્યાણક જોવાય એવા આપણા પુણ્ય નથી, પણ ગુરુદેવસિંહે એ કલ્યાણકોમાં એમની અંતરંગની પણતી કેવી હતી એ આપણને જુદી કરીને બતાવી, તો એ જ્ઞાનીનું યથાર્થ સ્વરૂપ આપણને ખ્યાલમાં આવે છે. તો એ મહાવીર ભગવાનને પણ ઓળખાવનાર એમની દશા કઈ હતી એ ગુરુદેવસિંહના પ્રતાપે આપણે પણ આવો તત્વ અભ્યાસ કરશું તો એમની ધારાનો આપણને ખ્યાલ આવશે.